ओम श्री साईराम। परम पूज्य भगवान श्री सत्य साई बाबा चरणों में कोटि कोटि प्रणाम। प्रेम वाहिनी भाग बे पान नंबर 7 साधना ए जीवन शैली थी आ भागनो प्रारंभ थाय छे। जय साईराम।
साधना एज जीवन शैली एवा शिक्षकों थता आव्या छे छे अने थशे के जेओ માણસને એવો દિવ્ય સંકેત કરે છે અને જેઓ તેને શીખવે છે કે તે તેના શારીરિક માનસિક અને બૌદ્ધિક શક્તિઓને સંપૂર્ણ અભિવ્યક્તિથી એક ધ્યેય અને દ્રઢતા દ્વારા ઊંચાઈએ પહોંચી શકે છે। મનુષ્યનું મન બાહ્ય વસ્તુઓ અને હેતુ વગરના અવલોકનોમાં અને બાહ્ય દુનિયાની આલોચનામાં પ્રગટ થાય છે તો પછી તેને અડગ રહેવાની તાલીમ શી રીતે આપી શકાય। દરેક જણે પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ। મહાત્માઓ અને મહાપુરુષો પણ મારા જેવી જ વ્યક્તિઓ હતી, તેઓ પણ આત્મ સ્વરૂપો જ હતા। જો હું તેમની પદ્ધતિઓને અનુસરું તો હું પણ સફળ થઉં અને તેમની જેમ પૂર્ણતાએ પહોંચી શકું। જો હું મારો સમય બીજાઓની ખામીઓ અને નબળાઈઓ શોધવામાં ગાળું તો હું શું મેળવું? મારા તારામાંની ખામીઓ અને નબળાઈઓ તારામાં શોધવી અને તેમને સુધારવાની મહેનત કરી સંપૂર્ણ બનવું એ પ્રથમ સાધના છે। ત્યાર પછી આવતા દરેક દિવસનો હેતુ અને ન્યાય તેના અવિરત શ્રમના વપરાશમાં છે, પણ દરેક દિવસને તેની સાંજ હોય છે। જો દિવસ સારા કામમાં ગાળી શકાય તો સાંજ આપણને ગાઢ નિંદ્રા સ્વરૂપે આશીર્વાદ આપે છે, પણ મહેનતની તાજગીભરી નિંદ્રા તે ઊંઘ જેને માટે એમ કહેવાયું છે કે તે સમાધિ જેવી જ છે। અહીં આ પૃથ્વી ઉપર માણસ પાસે જીવનનો એક નાનકડો ગાળો છે, પણ આ નાનકડા જીવનમાં પણ કોઈ પણ કાળજીપૂર્વક અને ઢાપણભરી રીતે સમયનો ઉપયોગ કરીને દિવ્યાશીષ પ્રાપ્ત કરી શકે છે। બે માણસો દેખાવે સરખા હોય, દેખીતી રીતે એક જ બાંધાના હોય, સમાન પરિસ્થિતિમાં ઉછળતા હોય, પણ એક દેવદૂત તરીકે પૂજાય છે જ્યારે બીજો સામાન્ય જ રહી જાય છે। આવા જુદા વિકાસનું કારણ શું છે? ટેવ અને વર્તણૂકો જ આ ટેવમાંથી પડે છે અને તે વર્તણૂકો જ ચારિત્ર સ્વરૂપે દ્રઢાય છે। માનવ જીવનનું વાસ્તવિક સ્વરૂપ ઉપર છેલ્લી રીતે અવલોકન કારણે માનવ જીવન ખાવા પીવાનું, સખત મજૂરી કરવાનું અને ઊંઘવાનું અનંત ચક્ર છે, પરંતુ ખરેખર તો જીવનનો ઘણો મહાન અર્થ છે, ઘણો ઊંડો વિશિષ્ટ અર્થ છે। જીવન એક ત્યાગ છે, એક યજ્ઞ છે, દરેક નાનકડું હૃદય ભગવાનને ધરેલું અર્ઘ્ય છે। જો દિવસ આવી સમર્પણની ભાવનાથી કરાયેલા કૃત્યોમાં ગાળવામાં આવે તો ઊંઘ સમાધિ સિવાય બીજું શું હોઈ શકે? માણસ પોતાની જાતને પોતાના શરીરથી ઓળખાવવાની મોટી ભૂલ કરે છે। તેણે શરીરની સંભાળ અને આરામ માટે અનેકવિધ વસ્તુઓ ભેગી કરી રાખી છે। જ્યારે ઉંમરને લીધે શરીર નબળું અને ખખડી ગયેલું થઈ જાય છે ત્યારે તેને ટેકો આપી ઊભું રાખવા પ્રયત્ન કરે છે, પરંતુ મૃત્યુને ક્યાં સુધી મુલતવી રાખી શકાય? જ્યારે યમનું તેડું આવે છે ત્યારે દરેકને ઉપડી જવું પડે છે। મૃત્યુ આગળ દરજ્જો, અભિમાન અને સત્તા બધું જ અદૃશ્ય થઈ જાય છે। આનું ભાન થતાં દિવસ રાત શરીર મન અને આત્માની શુદ્ધિથી દરેક જીવનની સેવા કરી ઉચ્ચતર સ્વની અનુભૂતિ કરો। શરીરને સેવા માટેના એક વાહન તરીકે સાચવવું જોઈએ, પણ યાદ રાખો તમે આ શરીર નથી, આ શરીર તમે ના હોઈ શકો। તત્વમસી તમે તે છો તે ઉચ્ચતમ અને સૌથી પવિત્ર મહાવાક્ય છે। તમે અવિનાશી આત્મતત્વ છો, તે આત્મતત્વ માટે જ તમને આ શરીર મળ્યું છે અને તેથી અહીં અને અત્યારે પરમાત્માનો સાક્ષાત્કાર કરવાના પ્રયત્ન રૂપે ગમે તે ક્ષણે તમારે આ શરીર સમર્પણ કરવા તૈયાર રહેવું જોઈએ। આ દુનિયાના કલ્યાણના વિકાસ માટે તમારા આ શરીરની ઉપરની તમારી સત્તાનો ઉપયોગ કરો। આ શરીર બીજું કશું જ નહીં પણ એક હથિયાર છે, ઈશ્વરે આપેલું છે, તેને તેનો હેતુ સારવા દો, પણ જે હેતુ માટે તે આપવામાં આવ્યું છે તેનો અહેસાસ ન થાય ત્યાં સુધી કે તેને ઈજા ન થાય કે તે અપંગ ન થઈ જાય તે સજાગતા પૂર્ણ રીતે જોવાની તમારી ફરજ છે. શિયાળામાં ઠંડા વંટોળોનો સખ્તાઈથી સામનો કરવા ઊની કપડાં પહેરવામાં આવે છે, પણ જ્યારે ઠંડી શમી જાય છે ત્યારે તેમને કાઢી નાખવામાં આવે છે. તે જ રીતે જ્યારે ભૌતિક દુનિયાના ઠંડા વંટોળ આપણને જરા પણ અસર ન કરે ત્યારે ભૌતિક શરીરની જરાય જરૂર નથી. નિરાકાર અર્થાત અદૃશ્ય શરીરનું કોઈને ભાન નથી. જ્યારે વરસાદ વરસે છે ત્યારે પૃથ્વી અને આકાશ ધમધોકાર વરસાદમાં એક થઈ જાય છે. તે ખરેખર એક સુંદર પ્રેરણાદાયક દ્રશ્ય છે, એવું દ્રશ્ય કે જેના દ્વારા કુદરત પોતે તમને એક બનવાનું શીખવે. પોતાનાથી ઐક્ય સાધતી ત્રણ પાઠ આ ઉપરથી ભણી શકાય છે. સર્જાયેલી વસ્તુઓની ક્ષણભંગુરતા, એક સેવક તરીકે માણસે ભજવવાનો ભાગ અને ઈશ્વર એક માલિક તરીકે. કુદરત પૂજા માટેનું નાણું છે, માણસ પૂજારી છે અને ઈશ્વર પૂજાય છે. આના દ્વારા જીવનની રમત રમાય છે. માણસ રાજી થતો હશે કે પુરુષોત્તમે અર્થાત ભગવાને તેની ચારે તરફ તેની સેવા કરવા નવું નવું સાહિત્ય મૂક્યું છે અને તેના દ્વારા જુદી જુદી રીતે પૂજા કરાવે છે. તેણે નિત નવી તકો માટે પ્રાર્થના કરવી જોઈએ અને તેના હાથને જે તક મળે છે તે માટે ઉલ્લાસ માણવો જોઈએ. આવું વલણ અભય આનંદ આપે છે. આવા આનંદથી ભરેલું જીવન જીવવું એ ખરેખર પરમાનંદ અર્થાત દૈવી સુખ છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જે કંઈ થયું હોય તે જાણે ઈશ્વરની પૂજા છે તેમ માને ઈશ્વરાર્પણ કરવું જોઈએ. જેવી રીતે માત્ર તાજા જ ફૂલો ચૂંટવાની, તેમને તાજા રાખવાની અને સાફ તથા સુથરા રાખવાની કાળજી લેવાય છે, તે જ રીતે કાર્યો પણ શુદ્ધ અને અકલંકિત રાખવા અવિરત પ્રયત્ન થવા જોઈએ. જો દરરોજ મનચક્ષુ સમક્ષ આ દ્રષ્ટિ રાખવામાં આવે અને આ રીતે જીવન જીવવામાં આવે તો પછી તે ઈશ્વરની એક લાંબી સળંગ સેવા બની રહે છે. હું અને તુંની ભાવના તરત જ અદૃશ્ય થઈ જશે. હુંનું ચિહ્ન શુદ્ધા નાશ પામશે. પછી જીવન પોતે એક પરિવર્તનશીલ હરિપારાયણમનો આકાર લેશે. હું સેવક છું, આ દુનિયા પૂજાની સામગ્રી છે કે અર્ઘ્ય છે, ઈશ્વર માલિક છે જેની પૂજા થાય છે. જ્યારે કોઈ આવા વિચાર લાગણીઓ અને કર્મની અવસ્થાએ પહોંચે છે ત્યારે મારા અને તારાનો ભેદભાવ અદૃશ્ય થઈ જાય છે. ભક્તિ અને જ્ઞાનની ઓળખ. ભક્તિ અને જ્ઞાન વચ્ચે કોઈ તફાવત નથી. જે રીતે સગુણ નિર્ગુણ બને છે તે જ રીતે ભક્તિ પણ જ્ઞાન બને છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન જુદા જુદા છે, તેનાથી હું સંમત થઈશ નહીં. મને તેમનું વિભાજન કરવાનું પણ ગમશે નહીં કે આ પેલું પ્રથમ છે અને બીજા દ્વિતીય છે અને ત્યાર પછીનું ત્રીજું છે. આ ત્રણેયના મિશ્રણને પણ હું સ્વીકારીશ નહીં કે તેમના સમુચ્યને, ત્રણેયના ભેળસેળને પણ હું સ્વીકારીશ નહીં. કર્મ ભક્તિ છે અને ભક્તિ જ્ઞાન છે. મૈસૂર પાકના એક ચોસલાને મીઠાશ છે, વજન છે અને આકાર છે. આ ત્રણેયને છૂટા પાડી શકાતા નથી. એકબીજાને રૂપ આપે છે, તેના દરેક નાના ભાગમાં મીઠાશ છે, વજન છે અને આકાર છે. આપણે એક ચોસલામાં મીઠાશ, બીજા ચોસલામાં વજન અને ત્રીજા ચોસલામાં આકાર ક્યારેય જોતા નથી અને આપણે તેને જીભ ઉપર મૂકીએ છીએ ત્યારે સ્વાદ પરખાય છે. વજન ઓછું થાય છે અને આકાર બદલાય છે. બધું એક જ સમયે બને છે તેવી જ રીતે જીવ, આત્મા અને પરમાત્મા જુદા જુદા નથી. તેઓ બધા એક જ છે અને એક સમાન છે. માટે દરેક વ્યક્તિગત કાર્ય સેવા પ્રેમ અને જ્ઞાનની ભાવનાથી જ ભરપૂર હોવું જોઈએ. બીજા શબ્દોમાં, જીવનની દરેક જૂથ પ્રવૃત્તિઓ કર્મથી, ભક્તિ અને જ્ઞાનથી સંચિત હોવી જોઈએ. આ જ સાચો પુરુષોત્તમ યોગ છે. આ માત્ર શબ્દોમાં બોલાવવું ન જોઈએ પણ આચરણમાં મુકાવવું જોઈએ. જ્ઞાન અને ભક્તિસભર હૃદય સતત વિસ્તૃત થતા હૃદય સાધના થવી જોઈએ। અમૃતની મીઠાશ કે ભગવાનનું નામ જીવનની મોહિની છે। નામસ્મરણમાંથી પ્રાપ્ત આંતરિક આનંદ બાહ્ય જીવનમાંથી મેળવેલ આનંદ જેવો જ છે। જ્યારે કોઈ ઈશ્વરને અર્પણ કરવા કોઈ ક્રિયા કરે છે ત્યારે તેનું સારું વધારે સારું અને સૌથી સારું સ્વાર્થ પરાર્થ અને પરમાર્થ બધું જ એક બની જાય છે। પ્રથમ હું અને તમે અમે બની જાય છે, પછી અમે અને તે અર્થાત પરમેશ્વર અભિન્ન બની જાય છે। જીવે એટલે વ્યક્તિની આત્મા અર્થાત હું, પરમાત્મા સાથે એટલે કે પ્રકૃતિ અર્થાત તમે સાથે અભિન્નતા સિદ્ધ કરવી જોઈએ અને પછી પરમાત્મા અર્થાત પરમાત્મા તે સાથે। ખરેખર તો આ ઓમ તત્ સત મંત્રનો વિશિષ્ટ અર્થ છે। આજે ગઈકાલે અને આવતીકાલે ઓમ તત સત છે, હતું અને હશે, તે અને હું હંમેશા છે જ, સાધના પણ હંમેશા છે જ। જેવી રીતે સૂર્ય તેના કિરણોથી જુદો પાડી શકાતો નથી અને કદી જુદો છેટો હોતો નથી, તેવી જ રીતે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સાધકે પોતાની સાધના વગર રહેવું જોઈએ નહીં। આવી અવિરત રીતે જ્યારે સાધક સાધનાને વળગી રહે છે ત્યારે તે ઓમ સાથે એકરૂપ થયેલો કહી શકાશે। જીવનની ફરજો, નૈતિક જીવનથી અને પોતાની ફરજ બજાવીને હૃદયના ડાઘ ધોવાના હોય છે। એવો સમય આવી શકે છે જ્યારે માણસ થાકી જાય છે, નબળો પડી જાય છે, પણ ત્યારે તેણે આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ। માલિક, મારી શક્તિ બહાર વસ્તુઓ જતી રહી છે, મને લાગે છે કે આગળના પ્રયત્નો ઘણો મોટો બોજો છે, શક્તિ આપો, ઓ ભગવાન મને શક્તિ આપો। સર્વપ્રથમ ઈશ્વર માણસના પ્રયત્નો જોતો આગો ઊભો રહે છે। પોતાના પ્રશ્નોના ઉત્તરો લખતા વિદ્યાર્થીઓથી આગળ ઊભા રહેલા શિક્ષકની જેમ, પછી માણસ ભોગ પ્રત્યેનો પોતાનો લગાવ ખંખેરી નાખે છે અને સારા કાર્યો અને સેવા હાથ ધરે છે, ત્યારે ભગવાન તેને પ્રોત્સાહન આપતો નજીક આવે છે। કારણ કે તે સૂર્યનારાયણ જેવા જ છે, તે બંધ બારણાની બહાર રાહ જોતા ઊભા રહે છે। પેલા નોકરની જેમ જે પોતાના માલિકના અધિકારો જાણે છે અને પોતાની મર્યાદાઓ પણ જાણે છે, તે પોતાની હાજરીની જાહેરાત નથી કરતો કે બારણું એ નથી ઠોકતો, તે માત્ર પ્રતીક્ષા જ કરે છે। અને જ્યારે માલિક જરાક જેટલું બારણું ઉઘાડે કે સૂર્ય તરત જ અંદર ધસી જાય છે અને અંદરથી અંધારાને ત્વરાથી હાંકી કાઢે છે। જ્યારે તેની અર્થાત ઈશ્વરની મદદ માગવામાં આવે છે ત્યારે તે માણસની પડખે મદદ કરવા માટે હાથ લંબાવીને હાજર હોય જ છે। માટે માણસ પાસેથી તો ભગવાનની પ્રાર્થના કરવાનો વિવેક માત્ર અને તેને અર્થાત ઈશ્વરને યાદ કરવાના જ્ઞાનની જરૂર હોય છે। સદ્ગુણ જ્ઞાન છે, જ્ઞાન એટલે સમજ, પણ તે કંઈક માત્ર બૌદ્ધિક કૃત્ય નથી। ખાવું એટલે જીભ ઉપર ખોરાક મૂકવો એમ નથી। ખાવું ત્યારે જ સાર્થક કહેવાય કે જ્યારે ખોરાકને ચાવવામાં આવે, ગળવામાં આવે, પચાવવામાં આવે, લોહીમાં એકરસ કરવામાં આવે, માંસપેશીઓ અને હાડકાઓમાં રૂપાંતર કરવામાં આવે, શક્તિ અને સ્ફૂર્તિમાં રૂપાંતર કરવામાં આવે। તે જ રીતે જ્ઞાન કે સમજે જીવનની બધી જ ક્ષણોને શક્તિશાળી બનાવવી જોઈએ। શરીરના બધા જ અંગો અને ઇન્દ્રિયો, બધી જ જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો મારફતે તેની અભિવ્યક્તિ થવી જોઈએ। માણસે આવી ઉચ્ચ કક્ષાએ પહોંચવું જોઈએ। માત્ર વિદ્યાનો સંગ્રહ એ જ્ઞાન નથી, માત્ર સદ્ગુણ જ જ્ઞાન છે। સેવા કરવા માટે થોડો ભોગ ભોગવવો પડે છે, આવો ભોગ યજ્ઞનો ભાગ છે। આ શરીર યંત્રને કાર્ય કરવા માટે અન્નનું બળતણ વાપરવું જ પડે છે। અન્ન એ કંઈ યજ્ઞ નથી, પણ તે યજ્ઞને શક્ય બનાવે છે। તેથી ભોજન કરવાને લોભને પોષવાનું જાણી તેની ઉર ઉપાસના કરી હાંસી ઉડાવવાની જરૂર નથી, તે પૂજાનો જ એક ભાગ છે। માત્ર ફૂલ ચૂંટીને તેને મૂર્તિના માથે ચડાવવાનું એ પૂજા નથી। જે છોડે ફૂલ આપ્યું તે છોડને મહેનત કરી ઉછેરનાર માળી પણ પૂજારી છે। ખોરાક અપાય તો જ શરીર કામ કરી શકે, બલિદાનના સાધનો પણ યજ્ઞ છે. બધા જ કર્મ જે ત્રણ અસ્તિત્વો માટે કરવામાં આવે છે તે ત્યાગ છે. એટલે ભગવાનની પૂજા માટે દુનિયાને વાપરવી, સમાજમાં શાંતિ તથા ન્યાયની સ્થાપના કરવી અને શરીરના કાર્યોનું નિયંત્રણ અને સંયોજન કરવું. પ્રથમને યજ્ઞ, બીજાને દાન અને ત્રીજાને તપ કહેવામાં આવે છે. તમામ માનવ કાર્યોએ આ ત્રણ જરૂરિયાતોની પૂર્તિ કરવી જોઈએ. સત્ય ઈશ્વર છે. આ કક્ષાએ પહોંચવા માટે નૈતિક જીવન પાયો છે. સત્ય અને અસત્ય વચ્ચેના ભેદ ઉપર નૈતિક જીવન આધારિત છે. જે રીતે મોતી રાખી મૂકવામાં આવે છે અને છીપ ફેંકી દેવામાં આવે છે, તે જ રીતે સત્ય જે સાર તત્વ છે તે સ્વીકારાય છે અને સત્વ વગરનું અસ્વીકાર્ય બને છે. ત્યારે પાછું વ્યક્તિગત મહેનત અને દૈવી કૃપા બંને અસ્તિત્વમાં રહેવા જોઈએ. શરીર અને આત્મા જુદા છે તે મહાન પાઠનો પણ સતત અભ્યાસ કોઈએ કરવો જોઈએ. આ ઉચ્ચ પ્રકારની લાભદાયક કવાયત છે. જીવનના બધા જ પાસાઓ માટે વિવેક કે ભેદ આધ્યાત્મિક કે ધર્મનિરપેક્ષ જીવન માટે જરૂરી છે. સત્યના સાક્ષાત્કાર માટે તે આવશ્યક છે. તે સત્ય જે ઉત્પત્તિ, અસ્તિત્વ અને નાશ અર્થાત સંહારમાં રહેલું છે. સત્ય જે પોતે ઈશ્વર છે. તે પરમ પરમાત્માની સેવા કરવા ખોરાકમાં શુદ્ધતા કે પવિત્રતા જાળવવી જરૂરી છે. જ્યાં સુધી ખોરાકનો સવાલ છે, કેટલું નહીં પણ કેવી ગુણવત્તાવાળું, અલબત્ત જથ્થાને પણ નજરઅંદાજ ન કરી શકાય. પણ શા માટે ખોરાક જરૂરી છે? સેવા માટે શક્તિ મેળવવા તેની આવશ્યકતા છે. સેવા યજ્ઞ કંઈ ફળ આપે તે માટે પણ ખોરાક જરૂરી છે અને આવો ખોરાક શુદ્ધ હોવો જોઈએ. ખોરાકના આ પાસા ઉપર ધ્યાન અપાવવું જોઈએ. આ રીતે દરેકે પોતાની ટેવો ઉપર ધ્યાન આપવું જોઈએ અને પોતાના ચારિત્રના ગુણલક્ષણ ઉપર ધ્યાન આપવું જોઈએ અને પછી શરીરનો લગાવ જતો રહેશે અને આત્માનંદ મેળવવાનું કાર્ય સરળ બનશે. માણસ ખરેખર આત્મ સાક્ષાત્કાર કરે છે તે અગાઉ આ બધી જ ફરજો બજાવવાની હોય છે, કેમ કે આવા આધ્યાત્મિક જીવનથી તે પવિત્રતા પ્રાપ્ત કરી શકે છે અને તે પવિત્ર સ્વભાવ મારફતે જ પરમ આત્માનો અહેસાસ કરવો તેને માટે શક્ય બને છે. પોતે જાતે તેમનામાં પ્રવૃત્ત ન બની શકવાથી પછી દુઃખમાં રડવાનો કશો જ અર્થ નથી કે તે પરમાત્માને જાણી શક્યો નહીં. આ ભૌતિક જગતમાં જો કોઈને આવી આધ્યાત્મિક જીવન અને તેની પવિત્રતાનો અનુભવ ન હોય તો તે આધ્યાત્મિક પ્રયત્નોના મૂલ્યની કદર કરી શકે નહીં. એમ કહી શકાય કે આધ્યાત્મિક મૂલ્યોની પ્રશંસા કર્યા પછી જ કોઈ આધ્યાત્મિક પ્રયત્નો હાથ ધરશે એ એવું કહેવા જેવું છે કે તરવાનું શીખ્યા પછી જ કોઈ પાણીમાં પડશે. તુંબડા બાંધીને પાણીમાં પડવાથી જ તરવાનું શીખી શકાય છે. તેવી જ રીતે મન સાથે તુંબડા બાંધીને ભય વગર આધ્યાત્મિક સાધનામાં ઝંપલાવશો પછી તમે આધ્યાત્મિક સાધનાનું મૂલ્ય સમજી શકશો. જે લોકોએ આધ્યાત્મ માર્ગે મુસાફરી કરી છે તેમને જ તે માર્ગના પ્રકાર અને પરિસ્થિતિની જાણ છે. તેઓ જાણે છે કે સત્ય અને વિવેકનો માર્ગ પરમાત્મા તરફ લઈ જાય છે. જેમણે એ માર્ગે મુસાફરી કરી નથી અને જેમને તેના અસ્તિત્વની જાણ નથી તેઓ પોતે તેને સમજી શકતા નથી કે બીજાને તેની સમજ આપી શકતા નથી. માત્ર પરમાત્મા જ અસલ કે વાસ્તવિક છે. પરમાત્મા સત્ય છે. પરમાત્મા પ્રેમ છે. તે પ્રેમ છે, સત્ય છે તેમ માની તેનું ધ્યાન ધરો. તમે ગમે તે સ્વરૂપે તેનું ધ્યાન ધરો, તમે તેનો સાક્ષાત્કાર કરી શકશો. હંમેશા તેના ભક્તોના સંગે રહો. આ સત્સંગ દ્વારા વિવેક અને વૈરાગ્યનું સ્થાપન અને સંવર્ધન થશે. આ ઉત્સાહ અને બળ આપશે અને તમને આંતરિક શાંતિ બક્ષશે. પછી તમારું મન પરમાત્મામાં વિલીન થઈ જશે. સાચું બોલીને, સદવર્તન કરીને તમે જે કંઈ કરો તેમાં તમને બક્ષવામાં આવેલ શક્તિ અને કુનેહ વાપરો. શરૂઆતમાં તમે આમાં નિષ્ફળ પણ જશો અને દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કરશો, પણ છેવટે તમે ચોક્કસ સફળ થવાના જ છો અને વિજય અને દૈવી સુખ પ્રાપ્ત કરવાના જ છો.
ઓમ શ્રી સાયરમ. પ્રેમવાહિની ભાગ 2 પાન નંબર 12 અહીં પૂર્ણ થાય છે. જય સાઈરામ.